જય મહારાજના સ્વરૂપના દર્શન કર્યા પછી જય મહારાજનું સૂક્ષ્મ બ્રહ્મ આત્મ ચૈતન્ય સ્વરૂપનું દર્શન કરાવ્યું લક્ષ્મણદાસજી મહારાજે. વેદ વાક્યો વડે જે જીવનનું પરમ તત્વ છે, પરમ લક્ષ્ય છે, એ પણ ઉજાગર કરીને જાગૃત કર્યા. જે પ્રજ્ઞાનમ બ્રહ્મ, આનંદમ બ્રહ્મ, અયમ આત્મા બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મિ જેવા ચાર મહાવાક્યો, ચાર વેદના, એ જ લક્ષ્યને સંપૂર્ણ રીતે વ્યક્ત કરાવે છે, સ્પષ્ટ કરાવે છે કે જીવનનું આ જ લક્ષ્ય છે, એ વગરનું અન્ય કોઈ નહીં, કશું જ નહીં. કે આત્મતત્વ અને આત્મા એ જ આપણું લક્ષ્ય, એથી અન્ય બીજું કાંઈ જ નહીં. આ સર્વોપરીતા પરબ્રહ્મની અને આત્મતત્વની સ્થાપ્યા પછી કે જય મહારાજના સ્વરૂપમાં આ બધા દર્શન કરી લીધા અને જય મહારાજના આદેશ અને આજ્ઞા મુજબ આપણને પણ એ જ જ્ઞાન, એ જ જ્ઞાનનો ભાવ આપ્યો. તત્વમસી, તું પોતે જ છું, અન્ય કાંઈ છે જ નહીં. એનું તાત્પર્ય એ કે ઈશ્વરની પ્રાપ્તિ આ જગતમાંથી ક્યાંયથી પણ થવાની હોય તો એ માત્ર આપણા પોતાના અંતઃકરણમાં, હૃદયમાંથી જ, જે આપણું પોતાનું જ તત્વ છે, આપણું પોતાનું સ્વરૂપ છે. પણ જ્યાં સુધી તત્વ સુધી ન પહોંચાય ત્યાં સુધી તીર્થો, મંદિરો, મૂર્તિ એ પ્રવૃત્તિની અંદર સતત લાગેલા રહેવું, એમ જય મહારાજનો આદેશ છે. તત્વ સુધી ન પહોંચાય ત્યાં સુધી ઈષ્ટદેવ, આરાધ્ય, સદગુરુ ભગવાનની ઉપાસના કરવી. પણ સદગુરુ થકી જ આત્માનુભૂતિ થઈ જાય, ત્યાર પછી બસ એ જ સ્વરૂપમાં જ વિલીન રહેવું, પૂર્ણ ભક્તિ, એની જ પૂર્ણ ભક્તિ આરાધના કરવાની, એવો આદેશ આપેલો છે. પૂર્ણ ભક્ત્યા ગુણંતમ, સંપૂર્ણ રીતે માત્ર એ જ પોતાના નિજ સ્વરૂપની અંદર સદાય અંતર્મુખ રહેવાનું, બધી જ વૃત્તિઓને આપણા પોતામાં જ સમાઈ દેવાની, બધી વૃત્તિઓ રાખજો હાથમાં, જવા દેશો નહીં ક્યાંય, બસ વૃત્તિઓને બીજે ક્યાંય નહીં જવા દેવાની. જીવનના વ્યવહારો પતી ગયા હોય, અવસ્થા પણ પૂરી કરી લીધી હોય, અને ત્યાર પછીના બાકીના શેષ જીવનની અંદર માત્ર એક જ લક્ષ્ય, પોતાના નિજ સ્વરૂપની અંદર રત રહેવું, અને આખરી લક્ષ્ય એ જ માત્ર છે. આ શરીરની અંદર જે ચેતના છે, એ ચેતના છે ત્યાં સુધી જ શરીર કામનું છે. એ જે આપણું પોતાનું આત્મચેતનાનું સ્વરૂપ આ શરીરમાં જે દિવસે ન હોય, તે જ દિવસથી, તે જ ક્ષણથી એ કશા જ કામનું નહીં, માત્ર અગ્નિને જ સોંપી દેવાનું. કોઈ બીજો ઉપયોગ નહીં, એને રાખી ના શકાય. જ્યારે અંદર આત્મચેતના છે ત્યાં સુધી એને બધી જ રીતે પાળી પોષી સેવીને, એની સેવા શુશ્રૂષા કરીને એને સાચવવાનું. જ્યાં સુધી અંદર આત્મચેતના આપણું સ્વરૂપ છે ત્યાં સુધી એના માટે જેટલું ખર્ચવું પડે એટલું બધું ખર્ચવાનું. પણ જયારે એ આત્મચેતના, જેને કહ્યું કે અહમ બ્રહ્માસ્મી, હું પોતે જ બ્રહ્મ સ્વરૂપ છું, એ ચૈતન્ય તત્વ શરીરમાંથી જ્યાં બહાર નીકળી ગયું, પછી એ શરીર માટે કોઈ ભાવ નહીં, એના માટે કોઈ લાગણીઓ પણ નહીં, બસ માત્ર એક અંતિમ સંસ્કાર. તો શરીર પણ છે તો આત્મચેતનાને કારણે છે, પણ એ શરીર એની કિંમત, એનું મૂલ્યાંકન, એનું જીવન ત્યાં સુધી કે જ્યાં સુધી આપણે પોતે અંદર છીએ. આપણે પોતે ચૈતન્ય સ્વરૂપે અંદર ન હોઈએ પછીથી કોઈ પણ જાતની લાગણીઓનો સંપૂર્ણ અભાવ એ શરીરમાં, શરીરમાં કોઈ લાગણી નથી રહેવાની. આપણે છીએ શરીરમાં તો એની લાગણીઓ છે, અને સંસારનો અનુભવ પણ શરીરમાં આત્મચેતના છે ત્યાં સુધી છે. પણ એ શરીરની અંદરથી આપણું સ્વરૂપ, આપણી આત્મચેતના ઉઠી ગઈ પછી સંસાર પ્રત્યેનો કોઈ લગાવ, કોઈ ભાવ, કોઈ પણ ભોગ એની આગળ ગમે એટલા ગોઠવવામાં આવ્યા છે, એનો કોઈ પણ પ્રતિસાદ નહીં આપી શકે. કેમ? આત્મચેતના તો નથી જ અંદર. તો શરીરની અંદર આટલા વર્ષો સુધી આપણે જીવીએ આયુષ્યને લઈને, જેના થકી જીવી રહ્યા છીએ, એનો આપણને સહેજ પણ અણસાર નથી. માત્ર શરીરને જ પ્રાધાન્ય આપ્યા કરીએ છીએ, અને એ અતિશય પ્રાધાન્ય આપવાને કારણે મૃત્યુનો ભય લાગે છે. શરીરને જે અતિશય પ્રાધાન્ય આપી દીધું, વધારે પડતું, એને કારણે બધા જ ભય, બધી જ બીક સામે આવીને પ્રત્યક્ષ ઉભી રહેતી હોય છે. બીકનો સાક્ષાત્કાર થાય છે પણ સ્વરૂપનો સાક્ષાત્કાર થતો નથી. બીક આવે તો બૂમ પડી જાય, જીસ પડી જાય. હવે બીક તો કાલ્પનિક છે, છતાંય ઓળખાઈ ગઈ. આત્મચેતના વાસ્તવિક છે, છતાંય આખી જિંદગી આ શરીરમાં રહ્યા હોઈએ તોય એના માટેનો કઈ ના આવડે ને એકડો ના આવડે. બિલકુલ ભોટ કહીએ, અભણ કહીએ, એ સ્થિતિ છે. તો સદગુરુનું સાનિધ્ય આપણને આત્માનુસંધાન, આત્મશિક્ષણ આપે છે કે જો તું શરીર નથી, તું આત્મા છું. શરીર એ તો ગૌણ છે, સપ્લિમેન્ટરી છે. શરીર એટલે સપ્લિમેન્ટરી અને આત્મા એટલે મેઇન એન્સર બુક. મેઇન એન્સર બુક ન હોય તો પાછળની સપ્લિમેન્ટરીને કોઈ નહીં સ્વીકારે. મેઇન સપ્લિમેન્ટરી પર પૂરી ડિટેઇલ હોય અને પાછળની સપ્લિમેન્ટરી ઉપર, તો સપ્લિમેન્ટરીને કોઈ નહીં ગણે. મેઇન આન્સર બુક આપણી પાસે હયાત હશે તો જ એનું પરિણામ મળશે. પણ આપણે બધા સેવા એટલા બધા એ છીએ, મેઇન સપ્લિમેન્ટરી આપણી પાસે હોતી જ નથી. પાછળની જોડાયેલી હોય, ચાર પાનાવાળી, એની એની કોઈ કિંમત નથી, એની કોઈ ગણતરી નથી. શરીર એ લક્ષ્ય નથી, શરીર એ સાધન છે એમ કહ્યું. આત્મચેતના એ જ આપણું વાસ્તવિક સ્વરૂપ છે કે જેનાથી આ આયુષ્ય, આ જીવન, આ શરીર ટકેલા છે. જેને ઓળખવાનું છે, લાવો ઓળખીએ તો ખરા, એને અનુભવીએ તો ખરા, એને સમજવા તો પ્રયત્ન કરી કે જે આપણું પોતાનું સ્વરૂપ છે. ભલે શરીરમાં અધ્યાસ ને આસક્તિ છે, તે છતાં શોધીએ કે આ કયા આધારે છે અને કયો ટેકો ખસી જાય તો આ શરીર પડી જાય છે, એ તો સમજીએ. શરીર એવા ને એવા એના એ જ હોય છે, પણ ટેકો ખસી ગયા પછીથી એની એક આંગળી ઊંચી રાખી હોય તો ના, એ તરત ઢળી પડશે, તરત લબડી પડશે, ગમે એટલો પ્રયત્ન કરશો. અને અત્યારે આ શરીરને વ્યવસ્થિત ગોઠવવા માટે, ગમે ઉભા રહેવા માટે કોઈ ટેકાની, કોઈ ઉભો એની જરૂર પડે છે? એ શું, કયો ટેકો? અવ્યક્ત અદ્રશ્ય ટેકો છે આ શરીરને. તે બહુ સરસ ભજનો છે ભક્તોના, તત્વચિંતકોના, અરે આ મઢુલી એને ટેકા નથી, છતાં ઉભી છે, એ ટેકા કોણે બનાયા ને એનું સ્વરૂપ કયું ને, એટલા સરસ ભજનો છે એના. એને સાંભળ્યા કરીએ કે આ શરીર માટે, આત્મા માટે કેટલી સરસ વિચારસરણીઓ ભજનોની અંદર અંકિત કરેલી છે. અને કે પછી લાલ પીળા બંગલા હો નોહે તારા બાપના, આજે બધા છે એ આપણા નથી, આપણા બાપના નથી. એટલા સરસ એ આવા ઊંચા સિદ્ધાંતને સમજવા માટે ભક્તોએ એટલા સરસ પદો ભજનો રચ્યા છે ને, એ સાંભળીને તો આનંદ આવે. સાચી સમજણ એ સામાન્ય ભક્તો ઉપાસકોના જે ભજનો છે, એ ભજનોમાંથી જ, એ ભજનોમાંથી આપણને આવા ઉચ્ચ કોટીના જ્ઞાનની અનુભૂતિ થાય, એનું માર્ગદર્શન મળે. પણ સીધા તત્વમસી કે અહમ બ્રહ્માસ્મિ કે એમાં એટલો ખ્યાલ નહીં આવે. શરીરની ક્ષણભંગુરતા, નાશવંતતા તો પણ એટલી બધી અસર નહીં થાય. પણ સીધી એ ભજનની પંક્તિઓ મૂકી દીધી હોય કે આ શરીર તો બંગલો છે, રહેવા માટે મળેલો છે, આ તો ભાડુતી બંગલો છે. કેટલા સરસ શબ્દો છે, આ તો તારું ભાડાનું મકાન. તો આપણે ના ચેતીએ, એક દાડો ખાલી કરાવશે બંગલો, અને બંગલો ખાલી કર્યા પછીથી ભંગારે કામ લાગે, પણ આ તો કશાય કામ ના લાગે. શરીરના ભાવોને જે રીતે આપણે સમજીએ છીએ અને જીવન જીવીએ છીએ, એ સમસ્ત ભ્રાંતિ છે, માત્ર ભ્રાંતિ. આપણને પોતાને આવેલું સ્વપ્ન જાગીએ ત્યારે એમ કહીએ આ તો સ્વપ્ન હતું, સાચું નહોતું. એમ આપણે બધા પણ ઈશ્વરનું સ્વપ્ન છીએ, અને એમાં આખો વ્યવહાર કરીએ છીએ. પણ એ સ્વપ્ન જયારે પૂરું થાય ને, ત્યારે લાગે ઓહો આ તો મિથ્યા હતું. આ ભાવો સતત બને એના માટે આત્મચિંતનની આવશ્યકતા છે. આત્માનુસંધાન, આત્માનું ચિંતન અને આત્મસ્મરણ, આ ત્રણ કરવાના છે. આત્મસ્મરણ આત્મચિંતન અને આત્માનું સંધાન મુનિ નિવાસમાં શોભે. હજી બોર્ડ છે, કેટલા સરસ શબ્દો છે જે જે સંતે આપ્યા છે એને, અને બોર્ડ વર્ષોથી આપણે જોઈએ છે. બસ તો જીવનનું લક્ષ્ય શરીર અને આત્મચેતના. શરીર તો અત્યાર સુધી બહુ ભોગવ્યું, આટલા વર્ષો સુધી શરીરથી ઘણી બધી પ્રવૃત્તિઓ કરી, ઘણા કરવાના ન કરવાના ઘણા બધા કામ કરી લીધા, તાત્પર્ય શરીરને ભોગવી લીધું. પણ હવે આત્માને સેવવાનો છે, આત્મસેવન કરો. કે મેરે રામજી તો અંદર મેરે મેં બેઠે હૈ, બસ એ ભાવ સતત રહે. અને એ રીતે પોતાના સ્વરૂપને માટે પોતાની જાગૃતિ, ઊંઘ નહીં. ક્યાં સુધી ઊંઘશો? મહારાજ તો જાગૃત કરે છે, ચેતાવે છે કે મળ્યા છે મહારાજ, ક્યાં સુધી ઝોકા ખાશો? જગાડે છે મહારાજ તો. કેટલો સરસ ભાવ છે પદ ભલે, પણ ભજનોને આ રીતે આપણામાં એકાગ્ર થવાનું છે. બાકી ભજનના શબ્દો એમને તો કશું નહીં સમજવા દે તમને. આ ગાય છે, આવું ગાય છે, પણ એની અંદર અનુસંધાન કરવું પડે અને એ વસ્તુને સમજવી પડે. સમજીશું ને તો એનો આનંદ આવશે. અંદર ને અંદર એટલા ડોલવા લાગશો વાત ના પૂછો. જીરે આપ સંભાળો વીરા આપ માં, જીરે અલખ ધણી મહેવસે. બોલી નાખ્યું, સાંભળ્યું, પણ શું કઈ સમજ? પણ એની અનુભૂતિ કરે, એને સમજે. અલખ ધણી એટલે શું? અલક્ષ, જેનું લક્ષ્ય કરવાનું છે, જેને કેળવવાનું, જેને મેળવવાનું છે. પણ એ લક્ષ્ય કર્યા છતાંય એની અનુભૂતિ ન થાય એનું નામ અલક્ષ. અપરોક્ષ અનુભૂતિ જેને કે છે, સિદ્ધ સ્વરૂપમ અપરોક્ષ સુખાભિલીનમ, જે મારા તો એ અપરોક્ષ અનુભૂતિને પ્રાપ્ત થયેલા છે. એટલે ચૈતન્ય બ્રહ્મ પોતે જ પોતાની અંદર અનુભવી રહ્યા હોય, અપરોક્ષાનુભૂતિ. એટલે પરોક્ષ, પ્રત્યક્ષ, પરોક્ષ અને અપરોક્ષ આ ત્રણ છે. પ્રત્યક્ષ તો આ બધું દેખાય છે, તે અપરોક્ષ એટલે જે બીજા આપણે નથી જોયું પણ બીજા એ જોયું છે એ અપરોક્ષ, એ પરોક્ષ. પણ જે અપરોક્ષ છે, ન દેખાવા છતાંય જે છે, એને કહ્યું અપરોક્ષ. અને એની અનુભૂતિ કરવાની આત્માની. મહારાજ આ કેવી રીતે? જે નથી દેખાતું, નથી એનો આકાર, નથી પ્રકાર, ને છતાંય છે, કેવી રીતે કહેવાય? પણ એનો અનુભવ તો થાય ને. કરંટ દેખાતો નથી પણ અનુભવ લઈએ છીએ વાપરી વાપરીને. ગુરુત્વાકર્ષણ દેખાય છે પણ અનુભવ તો કરીએ છીએ. દૂધમાં ઘી દેખાતું નથી પણ એની પ્રક્રિયા વડે એનો અનુભવ તો પ્રાપ્ત કરીએ છીએ. એમ આત્મચેતના પણ અપરોક્ષ છે, નથી દેખાતી છતાંય છે. કરંટ લાગે ત્યારે ખબર પડે કરંટ છે, પણ છૂટી જાય એટલે પાછું નહીં. એમ આત્મા શરીરની અંદર પણ આત્મચેતના છે એ અનુભૂતિ કરવાની છે, એનું નામ જ આત્માનુસંધાન. શરીર ગમે તેટલું સારું હશે, સશક્ત હશે, સંપન્ન, છતાંય અંદરની આત્મચેતના સિવાય શરીર કશાની અનુભૂતિ નહીં કરી શકે. એટલે શરીરમાં જે ચૈતન્ય છે તે પોતે જ હું છું, એ જ મારું સ્વરૂપ છે, એનો અનુભવ કરવાનો ચિંતન વડે. કઈ સાક્ષાત્કાર નથી થવાનો, સાક્ષાત્કાર એટલો જ કે આ શરીરમાં છે એટલે સાક્ષાત્કાર છે. શરીરમાં અનુભવાય છે એટલે છે તો નક્કી છે, પણ એક મૃતદેહ ની અંદર આત્મચેતના નથી, એ કોઈ પણ ક્રિયા પ્રતિક્રિયા કરી શકતું નથી. એટલે આપણે સમજીએ છીએ કે આનામાં આત્મચેતના નથી. આ રીતે આપણા પોતાના આત્માના સ્વરૂપની સાથેનું અનુસંધાન કરવાનું છે. ગાડીમાં પેટ્રોલ પૂરેલું છે, આખી ગાડી સરસ મજાની તૈયાર છે, પણ અંદર ચાલક ન બેસે ત્યાં સુધી ગાડી ચાલવાની નથી. શરીરમાં હૃદય છે, મગજ છે, બધું જ છે, બધું જ અંદર છે, પણ જ્યાં સુધી ચાલક આત્મચેતના અંદર ન બેસે ત્યાં સુધી, અને આત્મચેતનાને ઉઠાડીને બહાર કાઢલો, જો ડ્રાઈવર ના મળે ગાડી ત્યાં ત્યાં જ પડી રહેવાની છે. ગાડી ત્યાંથી ઉઠવાની જ નથી, પણ આત્મચેતના અંદર આવીને બેસી જાય ને ગાડી તરત ચાલવા મળશે. અનુભવ આત્માનો કરવાનો છે, આત્માનો સાક્ષાત્કાર નહીં, આત્માનુભૂતિ કરવાની છે. અને આત્માનુભૂતિ આ રીતે પોતાનામાં પોતા દ્વારા જ કરવાની છે, કે શરીરમાં હું પોતે જ છું અને આ બધું અનુભવું છું. જો હું શરીરમાં ન હોઉં તો આ કશો જ અનુભવ થઈ શકે નહીં. મન સહિત પાંચેય ઇન્દ્રિયો કશી જ કોઈ પણ જાતની પ્રવૃત્તિ કે ક્રિયા કરી શકે જ નહીં મારા સિવાય. આ વિચારનું સાતત્ય બન્યું રહેવું જોઈએ, જેને કહ્યું ને પૂર્ણ ભક્ત્યા ગણંતમ, સતત સતત એનું ચિંતન, સતત એની ચેતના બની રહેવી જોઈએ. અને એ ચિંતનનું સાતત્ય હશે ને તો જ આત્માની અનુભૂતિ થશે. અને એ રીતે ધ્યાનની અંદર પણ એકાંતમાં બેઠાઈએ પ્રાતઃકાલની અંદર, તો છતે શરીરે આપણી આત્માની અનુભૂતિ આપણે અલગ કરી શકીશું. સતત એનો અભ્યાસ રહેવો પડે, સતત અભ્યાસ રહે તો જ આ શક્ય છે. છતે શરીરે આપણી આત્માની અનુભૂતિ અલગ કરી શકાય, જેને માટે કહ્યું ને તમે દેહી છતાં વિદેહી થયા, તમે ભેદ ભવાર્થ સર્વે રહ્યા. શરીર છતાં વિદેહી થઈ જાય, શરીર અહીંયા ને અહીંયા બેસે અને પોતાની ચેતના વડે મન વડે આખા બ્રહ્માંડની અંદર આકાશની અંદર જ્યાં જવું ત્યાં જઈ શકે. વ્યાપ્તમ એ ચરાચરમ તસ્મય શ્રી ગુરુવે નમઃ. કેવું ચિંતન હશે, કેવી અનુભૂતિ કરી હશે કે જેણે આ શ્લોકના શબ્દોમાં એને ટાંકી દીધા. જય મહારાજની અનુભૂતિ, જય મહારાજનો આદેશ ઉપદેશ એ છે, ચૈતન્યમ શિષ્ય મધ્યે, બધામાં એ પરમાત્મા બેઠેલો જ છે. પ્રાણી નામ દેહમાં આશ્રિત, પ્રાણી માત્રમાં હું બેઠેલો છું. આ જે અનુભૂતિ જે આપણે કરવાની છે, અને એક વસ્તુ છે ઉપાસના વડે ચિંતન વડે ધીરે 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 એ અવસ્થા આવે કે આપણી જે આત્મચેતના છે ને એના સર્વત્ર દર્શન થાય, બધામાં દર્શન. કેટલો સરસ ભાવ છે, ઉદ્યત પ્રતાપ સહિતમ શરણમ જનાનમ. જે મહારાજ તો એ પ્રકારની ઊંચી સ્થિતિ અવસ્થામાં તો પ્રાપ્ત કરેલા જ છે, પણ શરણમ ગતા શરણમ જનાનમ ઉદ્યત પ્રતાપ, એ શરણે આવેલાઓનો પણ એ જ રીતે અભ્યુદય ઉર્ધ્વગતિ થાય. તો આવા સદગુરુ જેને મળ્યા છે, સાચા સદગુરુ જેને મળ્યા તેને શોભય છે. પણ જીવનના માર્ગે આત્માનુભૂતિના રસ્તે આગળ ચાલવા માટે સદગુરુની આવશ્યકતા છે. સદગુરુ જ આત્માનો પરિચય આપશે, આત્માનુભૂતિની દિશા આપશે, અને આત્માનુભૂતિ કરાવશે જરૂર. જો અનન્યતા હોય ચૈતન્યમ શિષ્ય મધ્યની, કારણ કે બધા જ ગ્રંથો બધા જ શાસ્ત્રો કહે છે કે આ વસ્તુ છે જ, તો પછી આટલી બધી રીતે કહેવામાં આવતું હોય છતાંય આપણા લક્ષમાં જ ના આવતું હોય છે આત્મ તત્વ અનુપ. એવું સર્વથી નારો ભરપૂરે ભર્યો એવા આત્મ સ્વરૂપને પ્રજ્ઞાનમ બ્રહ્મ તત્વમસી અયમ આત્મા બ્રહ્મ એ ભાવો વડે આપણે સ્વસ્વરૂપ સુધી પહોંચવાનો આદેશ આજ્ઞા આપણને જય મહારાજ આપી છે.